તારીખ 15/5/1998 શ્રી સમયસર ગાથા 17 અને 18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 325
જીવ અધિકાર 17-18 ગાથાની ટીકા છે. મોક્ષાર્થી પુરુષે મોક્ષ પ્રાપ્તિ અર્થે, મોક્ષાર્થી એટલે મોક્ષ નું પ્રયોજન છે ને, મોક્ષ ની પ્રાપ્તિ અર્થે પ્રથમ તો આત્માને જાણવું, આત્માને ઓળખવું, આત્માનું જ્ઞાન કરવું, અનુભવ જ્ઞાન કરવું, આત્માનું અનુભવ જ્ઞાન કરવું એટલે પ્રથમ તો આત્માને અનુભવવો. એટલે એમાં એમ વાત આવી હતી કે મોક્ષાર્થી થઈને અનુભવ કરવો. જો મોક્ષાર્થી પણ ન આવે તો અનુભવને યોગ્ય દશા પણ ન આવે. એ આત્માને જાણવાથી એટલે વેદવાથી, અનુભવવાથી, આવો આત્મા છે, મારો આત્મા આવો જ છે એવી પ્રતીતિરૂપ શ્રદ્ધાનું ઉત્પન્ન થાય છે. અને એ શ્રદ્ધાનમાં સાથે સાથે એવો ભાવ હોય છે કે આમાં આ આત્મામાં લીન થવામાં આવે તો સર્વ કર્મથી છૂટી શકાય, એટલે કે સર્વ દુઃખથી છૂટી શકાય, સર્વ પ્રકારના દુઃખથી છૂટી શકાય. અને ત્યાર પછી લીન થવું, આચરણ કરવું એટલે અનુભવપૂર્વક લીન થવું. કારણ કે સાધ્ય જે મોક્ષ દિશા, નિષ્કર્મ અવસ્થા રૂપ, અભેદ શુદ્ધ સ્વરૂપ એટલે મોક્ષ દશા, તેની પ્રાપ્તિ એ જ રીતે છે, બીજી રીતે પ્રાપ્તિ થતી નથી. આ રીતે જ્ઞાન દર્શન ચારિત્રથી જ પ્રાપ્તિ થાય અને બીજી રીતે પ્રાપ્તિ નથી થતી. હવે એ અનુભવ કેવી રીતે થાય? પહેલા આત્માનો અનુભવ કરવો, જાણવું એમ કહ્યું. તો અનુભવ કેવી રીતે થાય તેનું સ્પષ્ટીકરણ આચાર્ય મહારાજ આપે છે કે અનુભવ મોક્ષાર્થીને કેવી રીતે થાય, તો કે ભેદ જ્ઞાન પૂર્વક થાય. કેવી રીતે થાય? ભેદ જ્ઞાન પૂર્વક થાય. એ ભેદ જ્ઞાનનું સ્વરૂપ શું છે એ સમજાવે છે પહેલા. અહીંથી બે પેરેગ્રાફ જે ટીકાના છે એમાં બહુ પ્રયોજન વિશે ચાલ્યો છે આ ગાથામાં, કે એક તો ભેદ જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું છે, બીજું એમણે એમ કહ્યું કે તું અજ્ઞાની છો એમને ખબર છે, પણ તારી અજ્ઞાન દશામાં પણ એક બહુ મોટી આધારભૂત વાત છે, એનાથી તું અજાણ્યો છો, કે જેથી તને દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરવા સંબંધી જે મૂંઝવણ છે એ ઉભી રહે છે, એ મૂંઝવણ કેમ ટળી જાય એનો એક બહુ સારો આશાસ્પદ મુદ્દો આ ગાથાની ટીકામાં આચાર્ય મહારાજે ચર્ચો છે અથવા પ્રતિપાદન કર્યો છે. અને એ રીતે સંસારી જીવ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. પહેલા ભેદ જ્ઞાનની વાત લે છે કે આત્માને જ્યારે અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમને સાથે મિશ્રિત પણ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે વર્તમાન પરિસ્થિતિ, કે આ આત્માને પ્રતિક્ષણ અનેક પ્રકારના ભેદભાવો છે, ભેદભાવો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો એ મિશ્ર પણ અનુભવમાં આવી રહ્યા છે, એટલે એક સાથે અનુભવમાં આવી રહ્યા છે. જેમ કે અનેક પ્રકારના વિભાવો થાય છે અને એ વિભાવોનું જ્ઞાન પણ થાય છે. નહીતર તો વિભાવો થાય છે એમ કેમ ખબર પડે? એટલે જાતિ અપેક્ષા એ બે જાત છે અને પ્રકૃતિ અપેક્ષા એ અનેક પ્રકાર છે. વિભાવોની પ્રકૃતિ અનેક છે, જાતિ એની એક છે. આત્માના ભાવોની વાત ચાલે છે. આત્માને ક્રોધની પ્રકૃતિ, માનની પ્રકૃતિ, લોભની પ્રકૃતિ એમ થાય છે ને. શું તો એ બધી પ્રકૃતિ જુદી જુદી છે. લોભ છે તે ક્રોધ નથી, ક્રોધ છે તે માન નથી, માન છે તે માયા નથી. પણ એ બધી પ્રકૃતિનો જાતિ એક વિભાવ, જાતિ એક જ છે. બધા એક જાતિમાં વિભાવમાં જાય છે. અને એ સંબંધીનું જે જ્ઞાન છે તેની જાત જુદી છે. જ્ઞાનની જાત જુદી છે. કેમ કે એ પ્રકૃતિ ભાવો જે વિભાવ ભાવો છે એમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં તે વિભાવ ભાવો નથી. અજ્ઞાનીને પણ, અજ્ઞાની જીવનું પણ જે જ્ઞાન છે એ વિભાવને પ્રકૃતિ રૂપ થયું નથી, વિભાવ રૂપ થયું નથી. વિભાવ છે તે જ્ઞાન રૂપ થઈ શકતો નથી. ભાવમાં ભલે મારા પણ કરે કે મને રાગ થયો, મને ક્રોધ થયો, મને લોભ થયો, પણ જ્ઞાન નથી થયું એવું. અજ્ઞાનીનું જ્ઞાન પણ એવું નથી થયું, ક્રોધરૂપે નથી થઈ ગયું. જો ક્રોધરૂપે થઈ ગયું હોય તો જાય નહીં, કેમ કે જ્ઞાન તો જ્ઞાન કઈ જાતું નથી. તો જો ક્રોધરૂપે જ્ઞાન થયું હોય તો એમાં ભળી ગયું હોય, ક્રોધ એમાં ભળી ગયો હોય તો જે જ્ઞાન ચાલુ રહી એમ ક્રોધ ચાલુ રહી. પણ એ તો પ્રત્યક્ષપણે એમ થતું નથી, પણ સમજી શકાય છે, સમજી શકાય છે. હવે એમ અનુભવવું બાકી છે. સમજી શકાય છે કે ક્રોધ ચાલ્યો ગયો, મને એક કલાક પહેલા જે ગુસ્સો આવ્યો હતો ફલાણી વ્યક્તિ ઉપર, અત્યારે નથી. મને જે લોભના પરિણામ ચાલતા હતા અત્યારે નથી ચાલતા. તો જ્ઞાન રહી જાય છે. એ વખતે પણ જ્ઞાન થયું હતું, અત્યારે પણ જ્ઞાન થાય છે, એ પરિણામ ચાલ્યા જાય છે. એ એમ સાબિત કરે છે. આ યુક્તિ છે, અનુભવની યુક્તિ છે. સાબિત કરે છે કે બે એક નહોતા થયા અને થયા નથી. અને જો થયા નથી તો જે જુદા છે એને જુદા અનુભવવા બાકી રહે છે. અને જે જુદા અનુભવે તો જીવ સંસારથી તરી જાય. આટલી જ વાત છે. સંસારથી તરી જાય તો સંસારના બધા દુઃખોથી તરી જાય, દુઃખોથી છૂટી જાય અને કોઈ સંસાર દુઃખ ન રહે. શું કહે છે ફરીથી? આત્માને અનુભવમાં આવતા, આત્માને સમજાતા નહીં, સમજમાં આવતા એવા નહીં, આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાય રૂપ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો, તેમાં તેને જુદા પણ અનુભવમાં આવતું નથી, મિશ્રિત પણ અનુભવમાં આવે છે, ભળી ગયો હોય એવું અનુભવમાં આવે છે કે મને રાગ થયો, મને ક્રોધ થયો. એમ થતું હોવા છતાં પણ છે ભિન્ન ભિન્ન, અનુભવાતા નથી ભિન્ન ભિન્ન, અનુભવાય છે એકમેકપણે. ભિન્ન ભિન્ન હોવા છતાં એકમેકપણે અનુભવાય છે, માટે એને મિથ્યા જ્ઞાન કીધું. કેમ કે એમ તો છે નહી, પણ એમ હોવા છતાં પણ આત્મા જો ભેદ જ્ઞાનમાં પ્રવીણ હોય તો, એટલે કુશળ હોય તો, ભેદ જ્ઞાન કરવામાં કુશળ હોય તો, વિચારે કુશળ હોય, કુશળ એટલે એક્સપર્ટ, કુશળ એટલે એક્સપર્ટ. એક્સપર્ટ ક્યારે થાય? કોઈ માણસ પ્રેક્ટિસ વગર નો થાય. કોઈ પણ કામમાં, કોઈ પણ કામની પ્રેક્ટિસ છે એને એક્સપર્ટાઇઝ ઉભી કરે છે. બરાબર છે? આ તો બધાનો અનુભવ બોલે છે. તમે ખૂબ ડ્રાઇવિંગ કરતા હોય તો ડ્રાઇવિંગમાં તમે એક્સપર્ટ છો. જો તમે ખૂબ રસોઈ કરતા હોય તો તમે રસોઈમાં તમે એક્સપર્ટ છો. જે કામ ને જે પ્રેક્ટિસ કરતો હોય એમાં એક્સપર્ટ થઈ જાય છે. બરાબર છે. તો અહીંયા ભેદ જ્ઞાનમાં પ્રવીણ કુશળ થવાની વાત છે. પ્રવીણ એટલે કુશળ, કુશળ એટલે એક્સપર્ટ, નિષ્ણાત. સાહિત્યની ભાષામાં કહીએ તો નિષ્ણાત, તજજ્ઞ, હવે સાહિત્ય શબ્દ છે, અનુભવી, અનુભવ જ્ઞાન જેને છે એવો અનુભવી. બરાબર. એટલે એમ થયું કે મોક્ષાર્થી પુરુષ શું કરે છે કે ભેદ જ્ઞાન થવા, ભેદ જ્ઞાનની સફળતા થવા અર્થે ભેદ જ્ઞાનની પ્રેક્ટિસમાં આવે છે. અને એ પ્રેક્ટિસ કરતા કરતા એમાં કુશળ થાય છે, પ્રવીણ થાય છે. અને જ્યારે એ પ્રવીણ થાય છે ત્યારે એને શું થાય છે એ વાત કરી અહીંયા, કે આ અનુભૂતિ છે તે જ હું છું. શું એને ભાવ આવે છે કે મારા પરિણામમાં જે જ્ઞાનથી જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ છે તે જ હું આત્મા છું, એવો જ હું આત્મા છું, તે જ હું આત્મા છું. એવું જે જ્ઞાન તેને આત્મજ્ઞાન કહ્યું છે. આત્મજ્ઞાન બીજો કોઈ હાવ નથી. બહુ સરળ કર્યું છે આત્મજ્ઞાન ને. શું સરળ કર્યું, કેવી રીતે સરળ કર્યું છે કે જ્ઞાનનું જ્ઞાન તે આત્મજ્ઞાન, અથવા જ્ઞાન ને પોતાનું જ્ઞાન તે આત્મજ્ઞાન. આપણે કળશ આવી ગયો તેરમાં, વચ્ચે ગેપ ઘણો પડી ગયો ઘણા દિવસોનો, એટલે કદાચ વિસ્મરણ થઈ ગયું હોય, પણ 13 નંબરનો એક કળશ ચાલી ગયો આપણે આ ગાથા પહેલા, 15 ગાથા પહેલા, કે આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે, અને જ્ઞાનાનુભૂતિ છે તે આત્માનુભૂતિ છે. તો કે ભેદ જ્ઞાન કરતા 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 જ્ઞાનમાં જ્ઞાનનું જે જ્ઞાન વેદન છે એ આવિર્ભૂત થઈને, સામાન્યનો આવિર્ભૂત થઈને એકનું માત્ર સ્વસંવેદન રહી જાય છે. રાગની ઉત્પત્તિ, બુદ્ધિપૂર્વકના વિકલ્પની ઉત્પત્તિ ત્યાં બંધ થઈ જાય છે, ત્યારે જ્ઞાનને પોતાનો સ્પષ્ટ રૂપે અનુભવ થાય છે. જ્ઞાનને જ્ઞાન વડે, જ્ઞાનમાં પોતાનો સ્પષ્ટપણે સ્વયંનો અનુભવ તેને આત્મજ્ઞાન કહે છે. કેમ કે જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે, અને આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે. પ્રદેશે પ્રદેશે નિર્વિકલ્પ જ્ઞાનનું સ્વસંવેદન અને આનંદની પ્રત્યક્ષ અપરોક્ષ અનુભવથી સિદ્ધિ થાય એને સંકેત શું કહેવા. એ તો પ્રગટ દશા છે. એમાં પોતાનું જે પરમાત્મ સ્વરૂપ છે એનો સાક્ષાત્કાર હોય છે. કેમ કે લક્ષ અને અવલંબન એનું છે. એ વખતે લક્ષ એ પરમાત્મા ઉપર છે, નિજ પરમાત્મા ઉપર છે, અને અવલંબન નિજ પરમાત્માનું છે. અને બહુ અલંકારી ભાષામાં એને કહેવું હોય તો, અલંકારી ભાષા એટલે આપણે અલંકાર કરે ત્યારે શોભે ને માણસ, દાગીના પહેરે ત્યારે. એ વખતે એ પરમાત્મા પર્યાયમાં પધારે છે. શું કે છે, એ નિર્વિકલ્પ દશામાં એ પરમાત્મા પધારે છે. બેન શ્રી અનુભવમાં એ ભાષા વાપરી છે કે એ વખતે નિજ પરમાત્મા આનંદથી ખેલતા હતા પર્યાયમાં, આત્માનંદથી ખેલતા હતા, રમતા હતા, ખેલતા હતા એટલે રમતા હતા. કેવા ઉપાદન,
કરતા ઉપાદન, એ સમયના પર્યાય કરતા છે
પોતે જ છે ને, અમસ્તુ તે પોતાની પર્યાય નું ઉપાદાન પોતે જ છે, અમસ્તુ તે પોતાની પર્યાય નું ઉપાદાન તો પોતે જ છે ને. સર્વ કાળે કયા કાળે પોતાની પર્યાય નું ઉપાદાન બીજો કોઈ થઈ શકે, એ તો સવાલ જ નથી. સત્કારક ની શક્તિ છે ઉપાદાન માં, ઉપાદાન ની જ શક્તિ. ઉપાદાન એટલે શું? નિજ શક્તિ. નિમિત્ત એટલે સંયોગ રૂપ વસ્તુ, બરાબર. તો નિજ શક્તિ માં છ છ શક્તિ છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ. છ છ ગુણ છે, જેનામાં એક જ ગુણમાં આનંદ શક્તિ છે પોતાનું પરિણમન કરવાની, પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવાની. છ ગુણમાં અનંત શક્તિ છે, અવળું પરિણમે ત્યારે અવળું કામ કરે ને સવળું પરિણમે ત્યારે સવળું પરિણમે, પણ કરે પોતાના ઉપાદાનથી. ને એટલા જ માટે અવળું કાર્ય થાય, અવળી પર્યાય થાય ત્યારે પણ જીવે એમ લેવાનું છે કે મારા ઉપાદાનથી હું કરું છું, આમાંને કારણે કરતો નથી, એમ લેવાનું છે. તો ભૂલ પકડાય, નીતર નાખે બીજા ઉપર, આને લઈને મને આમ થયું, આને લઈને મને આમ થયું, આને લઈને મને આમ થયું, ખોટી વાત છે. પછી ભેદ પાડો તો ક્ષણિક ઉપાદાન અને ત્રિકાળી ઉપાદાન એવા બે ભેદ છે. શક્તિ છે એ ત્રિકાળી ઉપાદાન છે, અને પર્યાય છે તે ક્ષણિક ઉપાદાન છે. પણ એ પર્યાયમાં છ ગુણ નું પરિણમન છે ને, એટલે શું કે છે કે ભેદ જ્ઞાન થી પ્રવીણપણું થયું ત્યારે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. અનુભૂતિ કયો કે જ્ઞાનનું જ્ઞાનમાં સ્વાભાવિક સ્વસંવેદન છે એનો અનુભવ છે તે. હું પણ એ અનુભવાય છે તે સ્વસંવેદનમાં પોતાપણું પોતાનું સ્વરૂપ અનુભવાય છે, એનું નામ થયું આત્મજ્ઞાન. એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું શ્રદ્ધાન, એવું જયારે આત્મજ્ઞાન થયું એટલે તરત જ અનુભવના કાળે પછી નહી કે આ આત્મા જેવો અનુભવથી જણાયો તેવો જ હું છું એવી પ્રતીતિ જેનું લક્ષણ છે તેવું શ્રદ્ધાન. પ્રતીતિ એટલે ખાતરી. સાક્ષાત અનુભવમાં જે પરમાત્મા આવ્યો એવો જ છું ને હું, હું એવો જ છું એ વાત અનુભવથી પ્રતિતિમાં ઉભી થઈ એનું નામ શ્રદ્ધા. એવું શ્રદ્ધાન ઉદય થાય છે જેવું આત્મજ્ઞાન થાય, તેવું જ વખતે જ્ઞાન આત્માનું પ્રતિતિરૂપ શ્રદ્ધાન ઉત્પન્ન થાય છે. એટલે સમ્યક જ્ઞાનના કાળે, આત્મજ્ઞાનના કાળે સમ્યક દર્શનની ઉત્પત્તિ પણ થઈ જ જાય છે આપોઆપ જ. એ રીતે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, એ રીતે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. અને જ્યારે જ્ઞાન ને શ્રદ્ધાન બે થયા ત્યારે અનુભવ જ્ઞાન અને અનુભવ જ્ઞાનપૂર્વકની પ્રતીતિરૂપ શ્રદ્ધાન બે થયા ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી, એટલે જેટલા પ્રકૃતિરૂપ વિભાવ ભાવો હતા એ જુદા છે અનુભવમાં આવ્યા, જુદા છે અનુભવમાં આવ્યા. એક વાત યાદ આવી, સુગાનીજીની પાત્રતા અસાધારણ તૈયાર થઈ ગઈ હતી, ચરમસીમાએ પહોંચી હતી. બાકી પાત્રતામાં કઈ કમી જ નહોતી રહી એમ કહી તો ચાલે. અને એ કમી નહોતી રહી ત્યારે એમને જે અપ્રાપ્તિ હતી એની વેદના પણ ચરમસીમા એ પહોંચી હતી. ચરમસીમા એટલે પ્રાણ છૂટી જાય એવી વેદના, જેમ કોઈ પીડાથી પ્રાણ છૂટી જાય, કોઈ માણસ છરી મારે કે પિસ્તોલથી ગોળી મારે માણસના પ્રાણ છૂટી, બહુ વેદના થાય ને પ્રાણ છૂટી જાય, એવી વેદના એમને સ્વરૂપની શાંતિની અપ્રાપ્તિમાં થઈ.
સુખની શાંતિ,
હા
સુખની
શાંતિ, જીવી નહીં શકો. જો મને હવે આત્મ શાંતિની ઉત્પત્તિ નહીં થાય અંદરથી તો હું જીવી જ નહીં શકું, મારા પ્રાણ છૂટી જશે. એવી ચરમસીમા જે છે એ પાત્રતાની ચરમસીમા છે. એ જીવને સમ્યક દર્શનની ઉત્પત્તિ થવા અર્થે જે પ્રત્યક્ષ યોગ જોઈએ, સદગુરુ યોગ જોઈએ, એના માટે કુદરત બંધાયેલી છે. એ કામ કરી આપવા માટે કુદરતને સેવા આપવી પડે છે, સર્વિસ આપવી પડે છે. એવી રીતે બંધાયેલી છે કુદરત, આ જગતમાં એ બંધાયેલી છે કુદરત. એવી જ વસ્તુ વ્યવસ્થા છે જગતમાં. એટલે આત્મધર્મ પહોંચ્યું અને એ સોનગઢ પહોંચ્યા. પહેલો એમને વ્યાખ્યાનમાં ઘણી વાત આવી છે એક કલાકની, એમણે શું સાંભળ્યું? જ્ઞાન ને રાગ જુદા છે. એ વાત એમણે દિગંબર શાસ્ત્રોમાં નહોતી વાંચી એવું નહોતું. એ તો મૂળ દિગંબર હતા, શાસ્ત્રો તો વાંચ્યા હતા, પંડિત રાખે ને શાસ્ત્રો વાંચ્યા હતા, પણ સદગુરુ પાસેથી નહોતી સાંભળી. સદગુરુ પાસેથી નહોતી તો કે પણ એમાં ફેર શું પીડ્યો? શાસ્ત્રની વાત પણ કોઈ સદગુરુએ જ લખી છે તો કે નહીં પ્રત્યક્ષ જોઈએ. જુઓ આ પ્રત્યક્ષ યોગ નું મૂલ્ય શું છે? પરોક્ષ એથી માન સદગુરુ હોય, આચાર્ય તો છે, ગુરુદેવ છે તો માન છે, ગુરુ ના ગુરુ છે, એ તો દાદા છે, ગુરુ દાદા છે, અંકુંડાચાર્ય તો એમના વચ નો કામ ન આવ્યા. પ્રત્યક્ષ યોગ જોઈએ તો પણ ફેર શું પડે છે? એ જ વચનો છે કે ફેર પડે છે ટોન નો. શેનો ફેર પડે છે? વાક્ય લખેલા છે એમાં ટોન નથી, બોલે છે એમાં ટોન છે.
સંજીવની છે, સંજીવની
એમાં જીવન છે, જાન છે એમાં. પુસ્તકના વાક્યમાં જાન નથી, સંભળાવે છે એમાં જાન છે એમ. એટલે એમાં જે જાન છે એમાં પરિણમન નું અનુસંધાન દેખાય છે. બસ એમને ભેદજ્ઞાન આવડી ગયું. જો પરિણમન દેખાય તો પરિણમન થાય, અને જો પરિણમન ન દેખાય તો પરિણમ. માટે પ્રત્યક્ષ યોગ નું મૂલ્ય છે, અને માટે પ્રત્યક્ષ સત્સંગ નું રહસ્ય જ આ છે. આમ તો ગુરુદેવ શું કે આ કુંકુંડાચાર્ય અનુભવમાં કલમ બોળી બોળીને ગાથાઓ લખી છે, પણ એ તો સંસ્કાર લઈને આવ્યા હતા ને એટલે બધું એમને એવું દેખાવા માંડ્યું. બધા ન દેખાયું એમ, જે એમની પાત્રતા હતી તો એમને પરિણમન દેખાણું. પછી બીજા 300 જણા બેઠા હોય ન દેખાય. પાછું હું તો વ્યાખ્યાનમાં તો બીજા 200-300 જણા બેઠા હોય, બધા ન દેખાય. જો આ પાત્રતા શું કામ કરશે? વિદ્વાનો બેઠા હોય એની પછી પછી તરી તરી વર્ષથી સાંભળતા એવા વિદ્વાનો બેઠા હોય. પરિણમન દેખાય એવી પાત્રતા જોઈએ, એવી નિર્મળતા જોઈએ. એમને જોવા મળ્યું
પ્રત્યક્ષ યોગમાં પ્રત્યક્ષ ઓળખાણ થઈ અને વ્યાખ્યાનમાં પહેલા સંકેત ની પ્રાપ્તિ થઈ ગઈ. કેમ કે ઓળખાણ તો પરિણામથી જો અંતર પરિણતિ ઓળખીને થાય છે અને એનું નામ પહેલું સંકેત છે. પછી કે ઈ કેમ ઈ જે આજ્ઞા કરે છે એમ જ મારે વર્તવું ને પરિણમન કરવું, એ વાત એમને વિચારવી ન પડે. કામે જ લાગી ગયા સીધા, એનો વિકલ્પ ન કરવો પડ્યો, કામે જ લાગી ગયા. ત્યારથી જ તે રાત સુધીમાં ધડાકો કરે નહીં ખા જા. એવી રીતે એક લયે ઉપડે ત્યારે કામ થાય છે, એવી રીતે એક લયે ઉપડે ત્યારે કામ થાય છે. ક્યાંથી વિચારે કે ભેદ જ્ઞાન ની વાત એમને સાંભળી. વ્યાખ્યાનમાં તો ઘણી વાતો આવે, દ્રષ્ટાંતો આવે, ન્યાયો પણ આવે. એમણે જે સાંભળ્યું એમની દ્રષ્ટિ પ્રયોજન ઉપર હતી એટલે પોતાના પ્રયોજનો વાત પકડી લીધી, પકડીને કામ ચાલુ કરી દીધું, પુરુષાર્થ ચાલુ થઈ ગયો. સ્વલક્ષે જયારે ભેદજ્ઞાનની વાત એમને ગ્રહણ કરી ત્યારે એમનો સ્વલક્ષી પુરુષાર્થ પણ ચાલુ થઈ ગયો. અને ગુરુદેવ એમને ગુરુદેવ પણ ન દેખાણા, ગુરુદેવ એમને પરમાત્મા પણ દેખાણા. કેમ કે એમની પરિણતિ સ્વરૂપાકારે હતી, પરમાત્મા સ્વરૂપના આકારે હતી. એટલે એમણે એક જગ્યાએ કીધું કે આ શરીર છે ગુરુદેવ નથી, આ વ્યાખ્યાન આપે છે એ પણ ગુરુદેવ નથી. 645 માં એ વાત છે, 645 માયચા બધા નથી, એમાં એક વાત છે કે આ જે દેખાય છે શરીરધારી બહુ હાયર પર્સનાલિટી હતી ગુરુદેવની, છે ને ફોટામાં ખ્યાલ આવે, એ ગુરુદેવ નથી. અને એ વ્યાખ્યાન આપે છે એ ગુરુદેવ નથી, અને એ વ્યાખ્યાનનો એમનો વિકલ્પ ચાલે છે એ ગુરુદેવ નથી. શું એમની અંતર પરિણતિ જે સ્વરૂપાકારે છે એ ગુરુદેવ છે, એ મેં જોઈ છે. એટલે મેં ખરેખર ગુરુદેવના દર્શન કર્યા છે. એવી વાતો ચર્ચામાં કરી છે એમણે. જ્ઞાન દશામાં તો દેહાત્મ બુદ્ધિ હોય ને, દેહ ના આત્મા જુદો થઈ જ જાય ને, તો છે નહી તો કેવી રીતે દેખાય. આ અંતર પરિણામ વગેરે કેવી રીતે દ્રષ્ટિ આવે, એ દ્રષ્ટિકોણ જ ન આવે. અનંત શાંતિના પિંડ ઉપર ગુરુદેવની દ્રષ્ટિ છે, એ આત્મશાંતિ પોતે પ્રગટ કરી છે અને એ આત્મશાંતિનો ફેલાવો કરી રહ્યા છે પ્રવચન આપી આપીને. એ પ્રસરી પ્રસરીને આવા ભવ્ય આત્માઓની અંદર પણ એ શાંતિ ઊભી થાય છે. એટલે એક પત્રમાં એ લખે છે કે હે ગુરુદેવ, પોતે ગુરુદેવની ભક્તિ કરે છે કે આપ કિતને મહાન હો, ઠોસ ભી હો ઓર વિસ્તાર વાલે ભી હો, કેટલો વિસ્તાર છે આપનો કે આપની આત્મશાંતિ ને આપનું જ્ઞાન અમારામાં ફેલાવવા માંડ્યું. અમે 1500 માઇલ કલકત્તા વ્યા જઈ તોય તે વાંધો ન આવે, શરીરથી કલકત્તા હતા અને એમનું આત્મા ગુરુદેવના ચરણમાં હતા. શરીરથી કલકત્તામાં હતા અને એમનો આત્મા ક્યાં હતો, ગુરુદેવના ચરણમાં. એ ભક્તિ બહુ કરી છે, પત્રોની અંદર બહુ ભક્તિ કરી છે. વ્યાપાર નો વિકલ્પ ચાલે છે, એમને એ વિકલ્પો પોસાતા નથી. ઘરકામ ને વેપારના કામ ને બધા ભેગા થાય ને, એટલે રાગ ની અંદર ઝેર જેવું લાગે. કે છે અરે વિકલ્પ, હવે તારે જીવતા રહેવું છે કે મરી જવું છે? જો જીવતા રહેવું હોય તો મને શ્રી ગુરુ ના ચરણ માં લે ચલ. એટલે તારે જીવતા રહેવું હોય તો ગુરુદેવ નો જ વિકલ્પ કરજે, બીજો વિકલ્પ હું કરીશ નહીં. નહીતર એમણે મને એક શસ્ત્ર આપ્યું છે, હું તારું ખૂન કરી નાખીશ. નાની ખૂની હોય છે, બધા વિશેષણ જ્ઞાની ને લાગુ પડે. નાની ગાંડા હોય, નાની નાની મૂરખ હોય, નાની ખૂની હોય, જેટલા ખરાબ વિશેષણ છે ને એ બધા લાગુ પડી શકાય નાની ને. વરના ઉસકા દિયા હોવા શસ્ત્ર, તેરા ખૂન કર ડાલેગા, તેરો કો માર ડાલેગા, તેરા નાશ કર દેગા. એવી રીતે ભક્તિ કરી છે, બહુ વિચક્ષણતાથી ભક્તિ કરી છે. પણ એ ભાવો જુદા પડી ગયા. જ્યાં સુધી એકત્વ હતું એ ભાવો સાથે, ત્યાં સુધી આત્મા આત્મામાં સ્થિર નહોતો થઈ શકતો. શું? આત્મા સ્વરૂપમાં સ્થિર થવાની શક્તિ નહોતી પરિણામની અંદર. શું? પણ જયારે જુદો પડી ગયો ત્યારે સ્વરૂપમાં નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે, સ્વરૂપની અંદર નિશંકપણે સ્થિર થઈ જાય એવી તાકાત આવી ગઈ. સમર્થ થયા એટલે એવી તાકાત આવી જવાથી આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આત્માનું આચરણ એટલે પરિણમન, આત્માનું લીન થવું, આત્મામાં જામી જવું, આત્મામાં રમવું, એવું જે આચરણ તે આત્માને સાધે છે એટલે આત્માને પ્રાપ્ત કરે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિ, સિદ્ધિની એ રીતે પ્રાપ્તિ છે. સાધ્ય એવો જે આત્મા તે આ રીતે સધાય છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અને શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક આચરણ. આમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયું અને તદ અનુકૂળ જે જોર અથવા બળ, જેને જ્ઞાનબળ પણ કહેવાય, જેને શ્રદ્ધાબળ પણ કહેવાય અને જેને ચારિત્ર બળ પણ કહેવાય, એ બળ એટલે પુરુષાર્થ. એ પુરુષાર્થ પણ સમ્યક પુરુષાર્થ પણ સાથે આવે છે. વિશેષ વાત લઈએ તો અનિર્વચનીય વચનાતીત આનંદની અને શાંતિની અને સુખની ઉત્પત્તિ પણ એ વખતે અનુભવ ગોચર થાય છે પ્રદેશે પ્રદેશે. અને તેથી વગર કહે આત્માના અનંતે અનંત ગુણનો એક અંશ પરિણમને, પરિણમનનો એક અંશ સ્વરૂપની સાથે અભેદતા સાધે છે. એ રીતે સમગ્રપણે પરિણમનની એક ધારા આત્મામય થઈ અને આત્માને સાધતી ચાલે છે, એને સાધક દશા મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. આ પ્રકારે પ્રાપ્તિ છે. એમ અહીંયા મોક્ષાર્થી પુરુષ મોક્ષ માર્ગ ને કેવી રીતે પ્રાપ્ત કરે છે એનો આખો પ્રોસેસ નો એક ચિતાર બતાવ્યો છે. ત્યારે એક મૂંઝવણ જે મોક્ષને હોય છે એ મૂંઝવણને અહીંયા ટાળવા માટે એક બહુ જબરદસ્ત વાત કરી છે. મૂંઝવણ શું હોય છે મોક્ષને? કે ભાઈ આ બધી જ્ઞાની ની વાત તમે કરો છો, મોક્ષાર્થી ની વાત કરો છો, વેદ જ્ઞાનીઓ ની વાત કરો છો, એને તો આનંદ ને ભોગવે છે, શાંતિ ને ભોગવે છે, તો રાજા હોય તો ખાજા ખાય, અમારે ભિખારીએ ખાજા ક્યાંથી ખાવા, અમારે તો ફૂકો રોટલો નથી મળતો. રાજા ને શ્રીમંત માણસો ચર્ચા કરે ત્યારે એમ કે હાથ તો નાસ્તામાં ખાજા હતા ને, ખાજા એટલે શું ખબર છે, આ હિન્દી ભાષાનો શબ્દ છે, જયારે ગુજરાતીમાં વપરાય છે, ખાજા તો તમારે નથી વપરાતા, મોળા હતા, ખાદલી ખાદલી આપણે ખાદલી કહીએ છીએ, અને તમારે શું મીઠા હતા ને મોળા હતા ને બધા ખારા હતા ને બધા અનેક પ્રકારની ખાદલી થઈ શકે ને, એને ખાજા કહે છે. ઇલિટ્રેશન મેળવવા માટે એમ કે રાજા ખાય ખાજા, એમ કે તું ઘીમા તળે ને, પછી ચર્ચા કરે કે આ તો એવા સરસ ખાજા હતા ને મોઢામાં નાખો એટલે એકદમ પાણી પાણી બધું થઈ જાય, ઓગળી જાય, બરબર ભૂકો થઈ જાય, ચાવવું જ ન પડે. તો ભિખારી સાંભળતો એમ કે રાજા માણસ છે તો ખાજાની જ વાત કરે ને, આપણને તો ભૂકો રોટલો મળતો નથી, એ માગવો પડે છે. ત્યાં બધી આનંદ ની ને શાંતિ ની વાત તમે બધી કરી, તો અમારે શું હવે, આ તો દુખી 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 થઈએ છીએ, તને પણ એક આધાર મળે એવી એક વાત કરીએ છીએ, તને આ માર્ગમાં પ્રવેશ કરવા માટે તારી પાસે કઈ સાધન નથી એમ તું માનીશ, સાધન છે પણ તને ખબર નથી, એવી એક બહુ સારી વાત કરી છે. આખા સમયસારમાં આ વાત આ એક જ જગ્યાએ કરી છે, તો કે આમાંથી વિવાદ ઉત્પન્ન થયો છે આપણે ત્યાં, કેમ કે અહીંયા એમ કીધું કે આબાળ ગોપાલ ને ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ત્યારે આપણા વિદ્વાનો એમ કે છે કે અનુભવ થાય ત્યારે તો આનંદ ની ઉત્પત્તિ થાય, અમને કઈ આનંદ હજી સુધી આવ્યો નથી, તો બધાને અનુભવમાં આવે છે એ વાત કેવી રીતે કહે છે, કેનાર તો આચાર્ય છે કે બીજું કોઈ છે, કેનાર કોણ છે, આચાર્ય છે, એટલે ભલે એ વાત તને સમજાતી ન હોય તો પણ તારે સમજવાનો પ્રયત્ન કરવો અને જિજ્ઞાસામાં આવવું એ જરૂરી છે. મને ન સમજાય માટે ખોટું બરાબર નથી એમ ન ચાલે, મને નથી સમજાતી માટે વાત બરાબર નથી એમ નથી, વાત બરાબર છે મને સમજાતી નથી મારે તો મારી સમજણ બરાબર નથી એમ લેવું પડે, અને એ સમજણને ઠીક કરવું એની ભાવના એનું નામ જિજ્ઞાસા કહે છે. સમજણને યથાસ્થાને કરવું એવી જે ભાવના એને જિજ્ઞાસા કહેવામાં આવે છે, તે કહીએ જિજ્ઞાસ. આખા સમય સારમાં અનુભવ પ્રધાન જ વાતો કરી છે, કેટલી ગાથાઓમાંથી હું કાઢું છું, જો અહીંયા અનુભવ થી વાત કરે, અહીંયા વિચાર ની વાત નથી લેતા, અહીંયા અનુભવ ની વાત કરે, જો અહીંયા વિચાર ની વાત નથી કરતા અનુભવ ની વાત કરે છે, પહેલા પારિગ્રહમાં અનુભવમાં આવતા એવા જે ભાવો અહીંયા અનુભવમાં આવતો એવો આત્મા વિચારમાં આવતો એવો નથી લીધો, સમજાતો એવો ભેદ જ્ઞાન નથી લીધું, બધી જ જગ્યાએ અનુભવ પ્રધાન વાત આલી છે, એક એક ગાથાની ટીકામાં એક એક ગાથામાં
જાણવાનું.
એટલે એમાં શું છે કે પહેલેથી કામ કરવાનો જે ઢાંચો અથવા પદ્ધતિ છે એ ખોટો થઈ ગયો એને બદલવો મુશ્કેલ પડે, એને બદલવું જ મુશ્કેલ પડે. એટલે પહેલેથી જ્ઞાની એમ કે છે કે તું જિજ્ઞાસા મારીએ, કેવી રીતે કામ કરવું એ જિજ્ઞાસા મારીએ, જ્યાં સુધી યથાર્થ કાર્ય પદ્ધતિ ગ્રહણ ન થાય ત્યાં સુધી જિજ્ઞાસા માં રહેવું, એના બદલે પોતે કામ કરવા માંડે પોતાની રીતે, સ્વચ્છંદ છે બીજું શું છે,
એ તો અવરોધ છે જ, એ તો અવરોધ છે, પણ અહિયાં તો અધ્યાત્મ શાસ્ત્રો સિદ્ધાંત શાસ્ત્રો વાંચીને જે જાણવાની પદ્ધતિ થઈ ગઈ છે અને અનુભવ પદ્ધતિ રહી ગઈ છે કે જેથી પોતાનું કામ થતું નથી, એને લઈને પોતાનું કામ થતું નથી, એ વાત એ પૂછે છે. આ એક વાત રહી ગઈ છે. સમયસારની એક એક ગાથા ઉપર પ્રવચન કરી શકે એવા પંડિતો છે ગુરુદેવની કૃપાથી. બાકી તો કોઈનામાં એ શક્તિ નહોતી, પણ ગુરુદેવે 19 વાર તો સભામાં વાંચ્યું છે અને ચર્ચામાં કેટલી વખત એ બધી વાતો આવી ગઈ હોય. એટલે જે સૂક્ષ્મ વાળા વિદ્વાનો હોય એ પ્રવચન આપીને બીજાને ગાથા સમજાવી શકે, પણ અનુભવ ન કરી શકે. કેમ કે અનુભવની વાત બાદ રહી ગઈ. એટલે અહીં જે બીજી સાઈડ છે પ્રેક્ટિકલ નોલેજની, એ પહેલેથી ન આવે એટલે બીજી રીતે કામ કરતો થઈ ગયો. વિચાર 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 વિચાર, સમજવું 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 સમજવું, સમજી લઉં સમજી લઉં સમજી લઉં, સાંભળ્યા કરું, વાંચ્યા કરું, વિચાર્યા કરું, ચર્ચા કર્યા કરું, ને હું સમજી લઉં સમજી લઉં ને સમજી લઉં. કેમ કે જે કામ કરવાની પ્રેક્ટિકલ સાઈડ છે એ રહી જાય છે, અને ઇમ્પ્રેક્ટિકલ સાઈડ થી કામ કરવાની પોતે અભિલાષા રાખે છે, ઈચ્છા રાખે છે, અને એમને એમ કર્યા જ કરે છે, વાંચ્યા જ કરે, સાંભળ્યા જ કરે, વિચાર્યા જ કરે, કોઈ દિવસ કામ ન થાય, રટણ કર્યા કરે. બહુ ચોખ્ખી વાત શું આવી, ગુરુદેવે નિચોડ કાઢીને કેટલીક વાતો કરી, એમાં શું વાત કરી, નિષ્કર્ષ કેવી રીતે, કે જો ભાઈ તારા આત્મ સ્વરૂપમાં અનંત ગુણોની દૈવી સંપત્તિના ગોડાઉનના ગોડાઉનો ભર્યા છે, અનંત અનંતી શક્તિઓ ભરી છે, કે જો ગણવા બેસો ને તો આ છેલ્લી શક્તિ એવું આવે જ નહીં કોઈ દી, ટૂંકી તો અંત આવી ગયો ગણતા ગણતા. એટલી અનંતી દેવી દૈવી શક્તિઓ છે કે ગણવા બેહો તો આ છેલ્લી શક્તિ એવું કોઈ દી આવે જ નહીં અનંત કાળે. તેમ એવી શક્તિઓનો ભંડાર, એટલી અનંત શક્તિઓનો ભંડાર કે તું પોતે છો. માટે એ જ મુખ્ય હોય, કેમ કે એની તુલનામાં તો કોઈ વસ્તુ નથી જગતમાં, માટે એની જ મુખ્યતા હોય તને અને થવી જોઈએ. એમ અહંપણું કર્યું નથી, બીજે અહંપણું કર્યું છે ત્યારે સમજવા વાળો તો સમજી જાય છે. સમજીને એ શું કરે છે, હું આવો જ્ઞાયક, હું આવો જ્ઞાયક, હું અનંત શક્તિનો ધારક નાયક, હું અનંત શક્તિનો ધારક નાયક, સમજીને શું કર્યું, વિકલ્પ થી રટણ ચાલુ કર્યું. અનુભવ થયો કે ન થયો, એ મારી મૂંઝાણો. કોઈ મૂંઝાય છે ને કોઈ નથી મૂંઝાતા, એ શું કોન્સેપ્ટ આમાં આવે છે, કે આમ કરતા કરતા કોક બી આપણને અનુભવ થઈ જશે. અને કોક એવા હળવા હોય તો એને એમ થાય છે કે આપણે આપણે આટલા વખતથી કરીએ છીએ, કોકને જલ્દી થઈ જાય છે, આપણને આટલા વર્ષમાં કેમ ન થયું, કંઈક ફરક હોવો જોઈએ, કંઈક કંઈક ભૂલતા તો નથી ને, તો એ વળી પૂછવા નીકળે. ચાલુ નાયક નાયક કરીએ છીએ, ઘણા વર્ષ થઈ ગયા, અનુભવ નથી થતો, તો કાંઈ આમાં કાંઈ ફેર પડે છે, કાંઈ આ ફેર પડે છે. પૂછે શું ખબર, અમારી કોઈ સૂક્ષ્મ ભૂલ રહી જાય છે? અરે સૂક્ષ્મ ભૂલ નહીં, પૂરેપૂરો વિપર્યાસ ચાલે છે. કેવો? પૂરેપૂરો વિપર્યાસ ચાલે છે. અભિપ્રાયની ભૂલ તે અધૂરી ભૂલ નથી. સોગાનીજી લખે છે 645માં, અભિપ્રાયની ભૂલ તે પૂરી ભૂલ નથી, અધૂરી પૂરી ભૂલ છે, અધૂરી ભૂલ નથી, એમ કીધું છે. અને આપણે એ અભિપ્રાયને મુખ્યતા વાળા આર્ટિકલમાં એ વાત લીધી છે.
ચોખ્ખું તો ત્યારે આવ્યું જ નથી.
એવું છે કે ચોખ્ખું તો બધા જ્ઞાનીઓ કહે છે, ગુરુદેવે ચોખ્ખું કીધું છે. ગુરુદેવ ને આપણે સાંભળ્યા ને આપણને ચોખવટ નો એટલે એમ થાય કે આવું ચોખ્ખું નથી
આવ્યું.
એ વખતે આપડે ન પકડ્યું. તમે તો ગુરુદેવ ને બહુ સાંભળ્યા છે, એમની ઉંમર નાની છે, તમારે તો ઘણું ઘણા બધા સાંભળ્યા છે. હું તો એ ખરી ભાવનામાં આવ્યો જ નથી, નહીતર ગુરુદેવ કે ચોખ્ખું ચણાક સમજાય એવું છે. મારા અનુભવ ની વાત કરું, ગુરુદેવ ને કેટલી સ્પષ્ટતા વર્તતી એની એની વાત કરું તમને. એક વાર હું અવારનવાર હું જાતો ગુરુદેવ ને એકાંતમાં ચર્ચા કરવા માટે, જ્ઞાન ધ્યાન નો સમય હોય ને કોઈને આવવા ન દે એ વખતે, પણ ધ્યાન પૂરું થાય પછી હું દાખલ થઉં, ત્યાં સુધી થોડી વાર બહાર બેસું. મને ખબર હોય કે આ એમનો જ્ઞાન ધ્યાન નો ટાઈમ છે. બપોરે આરામ કરીને ઉઠે પછી પોતે એકાંતમાં જ્ઞાન ધ્યાનમાં બેસી જાય. એ વખતે બહાર એક જીવરાજજી બેસતા, કોઈને આવવા ન દે. હું આવું એટલે જીવરાજની અંદર ડોકિયું મારે, બાર બે બાર ઉમરાની બાર પણ ડોકિયું મારીને જોઈ લે, તો ધ્યાનમાં બેઠા હોય બોલે નહીં, કેમ કે એમને ખલેલ પડે. એટલે આમ મને સાઈન કરી દે તો કે અત્યારે હજી ધ્યાનમાં જ છે. તો આવો મારે ડોકિયું માર્યા કરે, ધ્યાન છૂટે પછી મને એમ કે જાઓ તમે, કેમ કે પછી અમારી ચર્ચા ચાલે એમને સાંભળવા મળે. હા, ધ્યાન પૂરું કરે પછી હું બેસું અને અમારે ચર્ચા ચાલે. હું કોઈ વાર ક્રોસ ક્વેશ્ચન કરું, મોક્ષ ની ભૂમિકા ના બધા પ્રશ્નો ઉઠાવું, અત્યારે જે હું ચર્ચા કરું છું એ બધી ચર્ચા મેં કરી જ ગુરુદેવારે, તો આશ્ચર્ય થાય કે હું જે વાત પૂછું એનો વિચાર કરીને એમને જવાબ ના આપે. એમને એટલી બધી સ્પષ્ટતા વર્તે કે પૂછ્યું નથી ને જવાબ દીધો નથી, એટલી બધી સ્પષ્ટતા બધી મોક્ષ ની ભૂમિકા ને, કે આપણે ક્રોસ ક્વેશ્ચન કર્યો ન કર્યો તો ફટનારાનો જવાબ દે. તમે આમ પૂછો છો માટે આમ વાત છે, એટલું એટલો વિચાર કરીને જવાબ નથી દીધો મને કોઈ દિવસ. ફડાક 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 જવાબ દીધો, એટલી બધી સ્પષ્ટતા છે. પણ આપણે એટલે ઊંડે જઈએ તો જ ખબર પડે ને, નહીં તો ખબર કેવી રીતે પડે? એટલું વ્યાખ્યાન સાંભળો તો એવી બધી વાતો ન નીકળે. એવી જે સૂક્ષ્મ વાતો છે એ ખાલી તમે વ્યાખ્યાન સાંભળવામાં ન નીકળે, એ તમારે અંગત પરિચયમાં જવું પડે અને અંગત બધી ચર્ચાઓ કરવી પડે, તો બધું સમજાઈ જાય છે કે એમને કેટલી બધી સ્પષ્ટતા વર્તતી હતી. બહુ સ્પષ્ટતા, બહુ સ્પષ્ટતા. સ્પષ્ટતા પછી તો આપણે જેમ જેમ જિજ્ઞાસા થાય એમ સ્પષ્ટતા આવે. શું કે છે? પરંતુ જ્યારે, શું કે છે હવે? શું કે છે કે આ તો જ્ઞાનીને મોક્ષાર્થ થઈને આ રીતે પ્રક્રિયા ચાલે છે અને દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પણ સામાન્ય રીતે શું પરિસ્થિતિ છે જગતના જીવોની, કે એ પલટો ખાવાની અને જગ્યા ક્યાંથી ઊભી થાય છે? આમ તો બધા જીવો સંસાર પરિણતિએ પરિણમી રહ્યા છે અને દુઃખી થઈ રહ્યા છે. કૃપાળુ દેવના શબ્દોમાં કહીએ તો જગતના જીવો, આખું જગત મૂંઝાયેલું પડ્યું છે. શેમાં છે? કોઈને સમાધાન થાય એવી જગ્યા નથી. કેમ કે એને કરવું છે ઘણું અને થાય છે કાંઈ નહીં, એમાંથી અનંતમાં ભાગે તો કોઈ રીતે સમાધાન થાય નહીં. ઈચ્છાઓનો ઢગલો છે ને એમાં એકાદ ઈચ્છા અધૂરી જેવી તેવી ભાંગલી તૂટલી ફળે છે, કઈ કોઈ રીતે સમાધાન થાય નહીં. આકુલતાનો પાર નથી. એવી સ્થિતિમાં પણ શું કે છે?
અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. આ એક બહુ મોટો જગતના તમામ અજ્ઞાની જીવોને બહુ મોટો રિસ્પોન્સ આપ્યો છે, બહુ જ મોટી આધારશીલા આપી છે. એમ કે છે કે તને તારો ભગવાન આત્મા સદાય નિરંતર અનુભવમાં આવે છે, પણ તું મોઢું ફેરવીને બેઠો છો એમ કે છે. ભગવાન આત્મા એટલે શું? આનંદ નો દરિયો, શાંતિ નો દરિયો, શાંતિ નો સમુદ્ર. કેવો? હિરોળા મારતો, મોટા મોટા મોજા ઉત્પન્ન થયો. અમારે સત્સંગમાં એક એડવોકેટ આવતા હતા, વકીલ તો બુદ્ધિ વાળા જ હોય ને, આવી બધી વાત સાંભળે ત્યારે એમ કે તમે બધી આવી વાત કરો પણ અહીંયા છાંટો ઉડતો નથી, શાંતિ પર્યાયમાં એક છાંટો નથી, કે આખો દી આકુલતા આકુલતા અને આકુલતા થયા કરે છે, અને તમે કહો કે આત્મા શાંતિનો સમુદ્ર તારી પાસે છે. આપણે સમુદ્રના કિનારે ઉભા રહીને મોઢું ફેરવીને એમ વાત કરીએ કે સમુદ્ર દેખાતો જ નથી ને, એક છાંટો દેખાતો નથી. તમે કહો છો કે અનગળ પાણી છે એની અંદર, અબજો ટન, અને હિલોળા મારે છે, પણ અમને તો અહીં એક છાંટો દેખાતો નથી. કેમ? કે અબાઉટ ટન પીઠ ફરવીને ઉભા છે આપણે, દેખાતો નથી માટે નથી, એ વાત સાચી નથી. પણ એવી વાત સાંભળતા હોશ આવવી જોઈએ. શું થવું જોઈએ? હે, મારો ભગવાન મને પ્રગટપણે અનુભવમાં આવી રહ્યો છે. કેવી રીતે? જલ્દી બોલો, જલ્દી બોલો, જલ્દી બોલો, એવી જિજ્ઞાસા આવવી જોઈએ. મને કેમ ખબર નહી, મને કેમ ખબર પડતી નથી કે મારો ભગવાન આત્મા મને અનુભવમાં આવી રહ્યો છે? મને કેમ ખબર પડતી નથી? તો કે અનુભવમાં આવતો હોવા છતાં પણ શું થઈ રહ્યું છે? અનાદિ બંધના વશે, પર સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની છે, એક વિશેષણ અજ્ઞાની ને વધારે વાપર્યો, મૂંઢ પણ કીધો, તેને આ અનુભૂતિ એટલે જ્ઞાનમાં સ્વસંવેદન છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતો નથી. વાતની રીતે કરે છે, આપણે ખોલીએ તો એમ કે છે કે જ્ઞાનનું જ્ઞાન વેદન અજ્ઞાનીઓને પણ ચાલ્યું જતું નથી. તમારા સૌના આત્મામાં અત્યારે પણ જ્ઞાનમાં જ્ઞાન વેદન ચાલે જ છે, એનો અનુભવ પણ ચાલે જ છે નિરંતર, સદાય. એ જ ભગવાન આત્મા છે અને એ સદાય તમને અનુભવમાં પણ આવે છે. હવે તમે એમ કહો છો કે તમે એ કયો એ ભલે, પણ હવે અમને તો એવું કઈ લાગતું નથી. તો કે શું કરવા નથી લાગતું? એનું કારણ કે એમ થતું હોવા છતાં પણ, એટલે એવો અનુભવ થતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે, અનાદિથી જે તમે કર્મ બંધ કરતા આવ્યા છો એને તમે વશ થઈ ગયા છો, એને તમે વશ થઈ ગયા છો. જ્યારે તમે કોઈને વશ થાવ ત્યારે એથી વિરુદ્ધ વાત તમને ન સમજાય. બરાબર છે? જ્યારે તમે કોઈને વશ થયા હોય ત્યારે તમને બીજું કઈ ન દેખાય. એટલે પોતે પોતાના ઉપાદાનથી પરવશ થયો છે. એ પરવશમાં એને શું કર્યું છે? પોતે એક મેક પણ કર્યું છે, શરીર મારું, રૂપિયા મારા, કુટુંબ મારું, ઘર મારું, આબરૂ મારી વગેરે વગેરે,
મુખ્યપણે આટલી બધી વાતો છે. એ બધા પર સાથે એકપણાનો નિશ્ચય છે. શું છે? કોન્સેપ્ટ પકડ છે. એ પકડને લઈને જીવનું જ્ઞાન મૂંઢાઈ ગયું છે, એટલે પોતાના અંતરમાં ચાલતા સ્વસંવેદનને, જ્ઞાન વેદનને પોતે પકડી શકતો નથી, અનુભવમાં લઈ શકતો નથી, ગ્રહણ કરી શકતો નથી કે સમજી શકતો પણ નથી. એવો મૂંઢ જે અજ્ઞાની, તેને ચાલતું જ્ઞાનનું વેદન એટલે અનુભૂતિ, ચાલતું જ્ઞાન વેદન તેનું નામ જ્ઞાનાનુભૂતિ. તે જ હું છું, તે જ હું આત્મા છું, એવો જ હું આત્મા છું એવું આત્મજ્ઞાન એને થતું નથી. શું કીધું આમાં સરવાળો? કે અનુભૂતિ ચાલુ છે પણ એ અનુભૂતિનું આત્મજ્ઞાન નથી. અનુભૂતિનું પોતા પડે જ્ઞાન તે આત્મજ્ઞાન, તે જ્ઞાન નથી. તો કે શું છે? કે જે પોતે નથી એનું પોતા પણ જ્ઞાન છે. માટે જે પોતે નથી, પોતાપણે નથી, પોતાનું નથી, એમાં પોતાપણું છે, માટે તે નથી. ચોખ્ખી વાત આ છે. એને લઈને પોતાની અનુભૂતિ રૂપ જ્ઞાન ગ્રહણ થવામાં પોતેને પોતે મૂંઢ છે, પોતેને પોતે મૂંઢાઈ ગયો છે, પોતાના જ્ઞાનમાં મૂંઢાઈ ગયો છે. એટલે આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી એટલે તેના અભાવને લીધે શ્રદ્ધાંત પણ ઉદય થતું નથી. કેમ? કે નહીં જાણેલાનું શ્રદ્ધાંત તો ગધેડાના શિંગડાના સમાન છે. કોઈ એમ કે મને જ્ઞાન ભલે ન હોય પણ શ્રદ્ધા છે મને કે મારો આત્મા આવો છે, હાલ હાલ, એ તો ગધેડાના શિંગડા જેવી વાત છે. ગધેડા ને શિંગડા જ નથી. ગધેડા ને શિંગડા હોય નહીં. તું તો એમ કે છે કે મારો આત્મા આવો ને મારો આત્મા આવો, એનું નામ કે ગધેડાના શિંગડા આટલા લાંબા હતા ને આટલા ટૂંકા હતા ને આવા ગોળ હતા ને આવા ચોરસ હતા ને આવા અણીદાર હતા ને આવા વાગતા હતા. ગધેડાના શિંગડા આવા હતા ને મને વાગ્યા. તો કે મૂળમાં ગધેડાના શિંગડા જ નહોતા, પછી આવા હતા ને વાગતા હતા એ વાત રહેતી. આ નહીં જાણેલાનું શ્રદ્ધાન આવું છે. જ્ઞાન વેદન ને ગ્રહણ કર્યા વિના આત્મજ્ઞાન ની ઉત્પત્તિ થયા પહેલા હું આત્મા આવો છું, આવો છું, આવો છું એવી મને શ્રદ્ધા છે, નવ તત્વો ની મને શ્રદ્ધા છે, એ બધી વાત ગધેડાના શિંગડા ની શ્રદ્ધા જેવી છે. મૂળમાં ગધેડા ને શિંગડા નથી. તું કે છે એવો આત્મા જ નથી. તું બોલે છો અથવા તારી કલ્પનામાં છે એવું આત્માનું સ્વરૂપ છે જ. કોઈ માણસ સાકર કે પેપરમેન્ટ જીભ ઉપર મૂકે અને પછી સ્વાદ બીજાને પૂછે, મારે પૂછવું પડે પેપરમેન્ટ કેવી લાગે તમને, સાકર કેવી લાગે છે, કેટલું અજુગતું છે, હે કેટલું અજુગતું છે. એમ જીભ છે એ જ્ઞાનની પર્યાય છે, અથવા જ્ઞાનની પર્યાય છે એ જીભ છે આત્માની. અને એમાં એને પોતાને પોતાનો અનુભવ છે. અને આ પૂછવા જાય છે કે અનુભવ કેવો હોય, તારે સ્વાદેન્દ્રિય ખરાબ થઈ ગઈ છે, બગડી ગઈ છે, બરાબર, એટલે તારું જ્ઞાન ની પર્યાય મૂંઢાઈ ગઈ છે. એમ વાત છે. નહીતર જીભ ઉપર સાકર મૂકો ને તમારે અહીં ગળપણ કેવું હોય એ પૂછવું પડે. જીભ ઉપર સાકર આવે અને ગળપણ કેવું હોય કઈ પૂછવું પડે કે ગળું કોને કહેવાય, સમજાવો મને, તમે આત્મા સમજાવો. આ તારી વાત આવી છે. હું જ્ઞાન સ્વરૂપી છું. સમયે સમયે જ્ઞાનનો પ્રવાહ અંદર ભરેલા અનંત જ્ઞાન ના ભંડાર માંથી ચાલતો ચાલુ છે અને એ તને અનુભવાઈ રહ્યો છે. આ બાળ ગોપાળ બધાને અનુભવાઈ રહ્યો છે, પણ તું પરવશ પડ્યો છો, પર સાથે એકત્વ સાધીને બેસી ગયો છો, ત્યાંથી ગાંઠ છોડતો નથી, એ ગ્રંથિભેદ કરતો નથી, એટલે તને તારું જ્ઞાન વિદન અને અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાતો અનુભવાતો હોવા છતાં અનુભવાતો નથી. જેમ લક્ષ વગરના ચક્ષુથી, એટલે બીજે લક્ષ હોય ને આંખ ખુલ્લી હોય તો સામેથી દેખાતી હોવા છતાં દેખાતી નથી, કેમ કે એનો ફોટો તો પડે છે પણ લક્ષ નથી એટલે દેખાતી નથી. કોઈ પૂછે કે તમે ત્યાં જોતા હતા તો અહીંયા તો ફલાણા હતા, તમારો ખ્યાલ ન ગયો તો કોઈ મારું ધ્યાન નતું, મારું લક્ષ નતું, આખી બાજુ હતી તો મારું લક્ષ બીજે હતું એટલે એને જોયું, અને ફોટો તો પડ્યો અંદર, પ્રતિબિંબ તો આવતું જ હતું. એવું અહીંયા છે સ્વપણાનો સ્વપણે. હવે અહીંથી વાયસે વરસા લઈએ, સ્વપણે અનુભવાંશે બીજા સંકેતમાં સ્વરૂપનો સ્વપણાનો નિશ્ચય તે પદાર્થનો નિર્ણય. સ્વપણાનો નિશ્ચય થતા આ જ્ઞાનવેદન છે એ ત્યારથી અસ્તિત્વ ગ્રહણ થઈ જાય છે, એટલે આત્માના અસ્તિત્વનું ત્યારથી ગ્રહણ થાય છે, એને અસ્તિત્વ ગ્રહણ કીધું છે જ્ઞાનીઓ. તો એમાં શું થયું કે સ્વમાં સ્વપણાનો નિશ્ચય થયો, વેદન છે, અનુભવાન છે. સ્વમાં સ્વપણાનો નિશ્ચય થયો એટલે સ્વમાં પરપણાનો નિશ્ચય હતો એ તૂટી ગયો, બદલાઈ ગયો, આખો કોન્સેપ્ટ જ બદલાઈ ગયો, મિથ્યા અભિપ્રાયનો નાશ થયો એ વખતે, અને સમ્યક અભિપ્રાયની પ્રાપ્તિ થવાથી એને સંકિતનું બીજ અથવા સંકિત કહેવામાં આવ્યું છે. એને જ્ઞાન બીજ જ્ઞાન કહ્યું છે, સમ્યક જ્ઞાનનું બીજ હોવાથી તેને બીજ જ્ઞાન કહ્યું છે, અને એ ભૂમિકાનું એ સમ્યક જ્ઞાન પણ છે, એ ભૂમિકાનું એ સમ્યક દર્શન પણ છે. અને જ્ઞાન શ્રદ્ધાનું ઉદય નહીં થતું હોવાથી સમસ્ત અન્ય ભાવોને જુદા પાડીને ભેદ જ્ઞાન કરીને